ઓમ શાંતિ. બધા સાથે પ્રેમથી બોલીએ, ઓમ શાંતિ. એવું લાગે છે કે કોઈને ઊંઘ આવતી નથી, કે આવી રહી છે પાછળ? ક્યારના સાંભળી રહ્યા છો એટલે સહેજ અલપ ઝલપ આવી જતી હશે. તો ચાલો થોડી તાજગી લાવી દઈએ. દરેક પોતાનો જમણો હાથ આગળ કરશે. એવું તો નથી લાગતું કે બેન કઈ જાદુ કરાવવાના લાગે છે, અને થઈ જાય તો કઈ વાંધો નથી. આ હાથને આપણે ઉપર લઈ જઈએ અને જરાક પીઠ થપથપાવીએ. વાહ, સાબાશ સાબાશ, તું આત્મા સાબાશ, હે માનવ સાબાશ. એક્સરસાઇઝ થઈ ગઈ? ઘણા લાંબા સમયથી જ્યારે આપણે એક જ પોઝિશનમાં બેસીએ છીએ અને એકની એક વાત સાંભળીએ છીએ, ત્યારે કેટલીક વખત શું થઈ જાય છે, વાત ચાલતી રહે છે ને મન જો જે હોય કહી દેજો, મન એરાઉન્ડ ધ વર્લ્ડ વગર ટિકિટે. આ સારું, વગર ટિકિટે જવાનું હોય તો ખર્ચો તો લાગે જ નહીં. પરંતુ અહીંયા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં એ જ વાત બતાવવામાં આવે છે કે ખરેખર એરાઉન્ડ ધ વર્લ્ડ નથી જવાનું, પરંતુ આપ સૌએ બે દિવસ સવારના રાજયોગ શિબિરના સત્રમાં આઉટ ઓફ ધ વર્લ્ડ, આઉટ ઓફ ધ વર્લ્ડ એટલે કે આ દુનિયાથી થોડાક સમય માટે એકદમ દૂર, મનની શાંત સ્થિતિ. અત્યારે પણ આપ સૌ ધ્યાન એટલે કે યોગની શાંત સ્થિતિમાં બેઠા હતા ને, અને તે વખતે મન ક્યાં લઈ ગયા કે પછી ઘરે જઈને પાછું આવી ગયું, કોઈને ખબર પણ ના પડી, પણ જઈને મોટાભાગના હા કહી રહ્યા છે. પણ ખરેખર કયા ઘરે જવાનું છે, જે આપણું સાચું ઘર છે, ચાર દિવાલો વાળું ઘર નહીં, પરંતુ આત્માનું અસલી સાચું ઘર, જે પરમધામ શાંતિધામ છે, જ્યાંથી આપણે બધા જ આત્માઓ આ સૃષ્ટિ રંગ મંચ ઉપર આવ્યા છીએ. અને આ સૃષ્ટિ રંગ મંચ પર દરેકને પોતપોતાનું પાત્ર, પોતપોતાનો રોલ મળેલો છે. કોઈને ચેરમેન સાહેબનો રોલ મળ્યો છે, તો કોઈને અધિકારી તરીકેનો રોલ મળ્યો છે, તો કોઈને કાર્યકર્તા તરીકે કર્મચારીનો રોલ મળ્યો છે, કોઈ માતા, કોઈ પિતા, કોઈ ભાઈ, કોઈ બહેન, કોઈ સાસુ, કોઈ સસરા, કોઈ નાના, કોઈ મોટા. આ જગતની અંદર દરેક માનવ આત્માનો રોલ પોતપોતાનો છે. દરેક માનવ આત્મા પોતે પોતાની અંદર એક યુનિક, એક વિશેષ વ્યક્તિ છે. તો મારે એક સવાલ માત્ર આપને પૂછવાનો છે કે શું આપણે પોતાની જાતને વિશેષ સમજીએ છીએ? કારણ કે બેને બતાવ્યું તેમ કે જીવનમાં મૂલ્યોનું મહત્વ. પહેલા તો હું કહીશ કે આપણા જીવનનું મહત્વ આપણને છે કે પછી શું કરીએ બેન, જવા દો ને હવે આ રગસ્યું ગાડું જેમ તેમ હાંકીએ છે. ભાઈ કેમ છે? તો કે સારું છે, જરા ઠીક છે. આમ ઠીક છે એવું આપણે નથી બોલી શકતા, અથવા બોલી તો નાખીએ છીએ કે મજામાં, પણ પછી પછી પાછી પેલી 45 મિનિટની રેકોર્ડ, આ બળ્યું જરા આમ થયું ને પછી આમ થયું ને પછી આ તકલીફ છે ને આ પ્રોબ્લેમ છે ને. એટલે જીવન જીવી રહ્યા છીએ પણ જીવન જેમ તેમ પસાર કરી રહ્યા છીએ. કે પછી ઠીક છે બેન મરવાના વાંકે, કોઈ બોલ્યું નહીં, એલર્ટ છે બધા, કે મરવાના વાંકે જીવી રહ્યા છીએ. જીવનમાં કોઈ ખુશી નથી, કોઈ ઉમંગ નથી, કોઈ ઉત્સાહ નથી, જીવી રહ્યા છીએ. એટલે ખરેખર આપણું જીવન મૂલ્યવાન છે, જીવન અતિ કિંમતી છે. આ કુદરતે આપેલી, પ્રભુએ આપેલી એક અણમોલ ભેટ છે, બક્ષિસ છે. અને આ બક્ષિસ, આ ગોડલી ગિફ્ટનો ઉપયોગ હું કેવી રીતે કરી રહી છું, તો આજે એટલો સવાલ આપણી જાતને આપણે પૂછીએ કે જે જીવન મને મળ્યું છે તે જીવનનો ઉપયોગ, તે જીવનનું મહત્વ મારા માટે, પોતાના માટે કેટલું છે. એટલે મેં કહ્યું ને કે સાબાશ, પોતાની જાતને પહેલા સાબાશી આપો. એટલી બધી સાબાશી આપવાની જરૂર છે કે ખરેખર હું તો કહું છું, રોજ સવારે ઉઠીએ અને પરમાત્માનો ખરેખર સાચા દિલથી એટલો બધો આભાર માનીએ કે એણે આપણને રોજ નવું જીવન આપે છે. આપણી આંખો ખુલે છે, આપણે પોતાનું કામ કરી શકીએ છીએ, એ તો નવું જીવન જ કહેવાય ને. નહીં તો ઊંઘમાં ને ઊંઘમાં ઠપ થઈ જાય છે ને ઘણા, શી ખબર આંખ ખુલશે કે કેમ. એટલે ખરેખર તો સૌથી પહેલા આ જીવનનું મૂલ્ય કેટલું છે. એટલે કોઈએ કહ્યું છે કે જીવન હૈ અમૃત મેરે રાજા, ઇસે ઢોલો કમ પિયો જ્યાદા. આ જીવનનો ઉપયોગ, જી એટલે જીવવું, વ એટલે વધવું, અને ન એટલે નમવું, આ ત્રણ વાતો જીવનમાં અપનાવી લીધી તો જીવન ધન્ય ધન્યનો અનુભવ થશે. આ જીવનની પ્રત્યેક પળ સફળ થઈ રહી છે, આ પ્રત્યેકની જીવનની પ્રત્યેક ક્ષણ મને કંઈક આપી રહી છે એવો અનુભવ થશે. એટલે જીવવાનું તો છે જ, 5, 50, 100 વર્ષની જિંદગી જીવનમાં આવ્યા છીએ એટલે પૂરી તો કરવાની જ છે. પણ કહેવાય છે કે જીવીશું તો ભાઈ જેમ તેમ, પણ મરીશું ભાઈ કેમ કેમ. જીવી તો નાખીશું, કોઈને આમ કોણી મારીએ ને કોઈને આમ હડસે થઈ જાય છે ને જીવનમાં, કોઈને મનથી તો કોઈને વાણીથી તો કોઈને કાયાથી કોઈને વ્યવહારથી, કંઈક ને કંઈક આગું પાછું ઉપર નીચે, સાચું ખોટું ખરાબ કંઈક ને કંઈક થયા કરે છે. અને માટે જીવનની અંદર આ ત્રણ વાતો, કે જીવન જીવ્યાનો અનુભવ. હું ઘણી વખત બધાને કહું છું કે તમે ખરેખર ખાતી વખતે ખાઈ રહ્યા છો ખરા? ઘણા લોકોને ખબર જ નથી હોતી કે શું જમ્યા. જમતા જમતા મન આજે હવે આ કરવાનું છે ને કાલે આ ચેક મૂકવાનું છે ને પછી આ કેટલા જળો જથામાં કેટલા મનોમંથનમાં અથવા તો ટેન્શનમાં આપણે ઘણા બધા કામ કરતા હોઈએ છીએ. એમાં આજકાલ તો મોબાઈલ ફોને શું કરી નાખ્યું, જે થોડી ઘણી શાંતિ હતી ને એ લઈ લીધી. જમતા હોય તોય ચાર વાર ફોન આવી જાય, ડ્રાઇવિંગ કરતા હોય તોય, જરૂરી છે હું એવું પણ નથી કહેવા માંગતી, પરંતુ આ બધા સાધનોથી જે થોડીક શાંતિ હતી એમાં પણ ભાગલા પડવા લાગ્યા. એટલે ખરેખર જે કાર્ય કરીએ છીએ તે કાર્યનો આનંદ, તે કાર્યની સાર્થકતા, તે કાર્યને આપણે માણીએ છીએ ખરા. એટલે જીવનને જીવી જાણો, જીવનની પ્રત્યેક પળ, પ્રત્યેક સેકન્ડ, પ્રત્યેક ભાગને માણો. અને એ માણવા માટે જીવનમાં સદગુણ, મૂલ્ય, એટલે એનો આમ અર્થ શોધવા જઈએ તો મૂલ્ય એટલે કિંમત, પ્રાઇસ, ઇંગ્લિશમાં એને પ્રાઇસ કહેવાય છે. પણ એ જીવનનું મૂલ્ય, મહામૂલું જીવન મૂલ્યવાન ત્યારે બને છે જ્યારે એમાં મૂલ્યોનો, સદગુણોનો ઉમેરો થાય છે. એટલે આ વાત આપ સૌને એમ લાગશે કે બેન હવે અમારા ગ્રહસ્થી લોકોને સવાર ક્યાં પડે ને સાંજ ક્યાં પડે ને જીવન તો આ 2006 હમણાં ગઈ ને 2007 તો હમણાં આવી ને હવે પાછી 2007 પણ જતી રહેશે. ગઈ કાલ તો ગઈ પણ ગઈ સાલ પણ ગઈ, આવતીકાલ અને આવતી સાલ ઊભી છે. પણ કદાચ સરવાળો માડીએ આટલા વર્ષોનો, કલાકોનો, મહિનાઓનો, સેકન્ડોનો, તો આટલા જીવનમાં આપણે શું પામ્યા, શું મેળવ્યું? એ અનુભવ જો આપણે કરવો હોય તો જીવનમાં સદગુણોને સ્થાપિત કરવા ખૂબ જરૂરી બને છે, નો ડાઉટ. અહીં બેઠેલા પ્રત્યેક માનવીની અંદર, આત્માની અંદર સદગુણો સમાયેલા છે, પરંતુ કેટલાક ગુણો પ્રત્યક્ષ રૂપે દેખાય છે, વધુ પ્રમાણમાં દેખાય છે, અને કેટલાક ગુણો ઓછા, એટલે કે આંતરિક રીતે સમાયેલા અથવા તો મર્જ સ્વરૂપે છે, સુષુપ્ત રૂપમાં છે. પરંતુ પ્રત્યેક વ્યક્તિ એનામાં કદાચ 99 અવગુણ હશે, પણ એક ગુણ તો એવો હશે કે જે કોઈનામાં નહીં હોય. એટલે આ સંસારમાં દરેકે દરેક વ્યક્તિમાં સદગુણ સમાયેલા છે. આપ સૌને હું એક કામ સોંપું, અત્યારે કરી શકીએ તો ઘણું સરસ, નહીં તો આખા દિવસના અંતે પણ કરજો ચોક્કસ. અને તે છે સર્વની અંદર રહેલા સદગુણોને શોધવાનું કામ. વધારે નહીં, તમારા પરિવાર પૂરતો, પરિવારના સભ્યો તો હશે ને 5, 7, 10, 15 જે નજીકના છે, જેની સાથે તમે ઘણા વર્ષો જન્મથી સાથે રહી રહ્યા છો, ઘણા લાંબા સમયથી સાથે રહી રહ્યા છો, એવા પરિવારના સભ્યોની અંદર કદાચ એક એક સભ્યની બે જ સારી વાતો, બે જ સારા ગુણો બતાવી શકશો? વિચારમાં પડી ગયા. હા બેન, કદાચ તમે અમને અવગુણ પૂછો ને તો હાલ કહી દઈએ કે આમનામાં આવું છે ને આમનામાં આવું છે ને. જવા દો ને, મારા સાસુ તો આવવાને, મારી વહુ તો આવીને, મારા મિત્ર તો. તમે હાલ પૂછો તો હાલ કહી દઈએ, પણ ગુણો માટે તો જરા ટાઈમ લાગશે. એવું જ છે ને? જો બધા આમ આમ કરી રહ્યા છે, વિચાર તો કરો. 40 વર્ષ, 30 વર્ષ, 20 વર્ષ જેમની સાથે રહી રહ્યા છે, ચાલો વધારે નહીં, તમે જ્યાં કામ કરી રહ્યા છો વ્યવસાયિક રીતે પણ, તમે જેમની સાથે જોડાયેલા છો, ચલો એટલું જ કહો કે આપના ચેરમેનમાં બે કઈ સારી વાતો છે? ચેરમેન સાહેબમાં હશે ને કઈક સારી વાતો. ચલો આપ જેમની સાથે કાર્ય કરવા માટે જોડાયેલા છો એવા તમારા સાથી મિત્રો, એમની કોઈ બે સારી વાતો બતાવો. વાર લાગશે, કઈ વાંધો નહીં, પણ આજે એટલું ચોક્કસ કરજો, બની શકે તો તમારી ડાયરીમાં નોંધ કરજો. ખૂબ આનંદ આવશે. અત્યારે સાંભળવું સહેલું લાગે છે, સારું પણ લાગે છે, પણ જો તમે આ એક્સરસાઇઝ કરશો તો તમને વધારે સરસ લાગશે. એનું કારણ છે કે જીવનમાં સદગુણોને ધારણ કરવા માટે જો કોઈ પહેલામાં પહેલો ગુણ હોય તો એ ગુણ છે ગુણ ગ્રાહકતા. ગુણોને ગ્રહણ કરનાર, ગુણોનો ગ્રાહક, એટલે કે દરેકમાં રહેલું સારું તત્વ જોવું, અને સારું કોઈનું પણ વ્યક્તિ ત્યારે જ જોઈ શકશે જ્યારે એ પોતે સારું વિચારતા હશે. જો હું સારું વિચારીશ તો હું સારું જોઈશ, નહીં તો ઘણી વખત શું બને, ખાસ કરીને આપણા ભારતવાસીઓની અંદર એક આદત હોય છે. માની લો કે કોઈ વ્યક્તિ કોઈ સરસ વસ્તુ લાવે, તમને બતાવે છે કે ભાઈ જુઓ ને આ શર્ટ કેવો લાગે છે, આમ તો બધું સરસ પણ જરા કલર બહુ ડાર્ક છે, સહેજ કંઈક પાછળ જોડી જ દેવાનો, આમ બધું બરાબર પણ જરાક બટન બરાબર નથી, તો કંઈક ખોટું ખરાબ, કંઈક અવગુણ, કંઈક વાંધા વચકા કાઢવા આપણી દ્રષ્ટિ આપણે કેવી બનાવી દીધી છે, કાગ દ્રષ્ટિ. પણ જો એની જગ્યાએ આપણી હંસ દ્રષ્ટિ બની જાય, દરેકમાં સારું જોતા શીખીએ. એટલે એક વખત એવું બન્યું કે સેવાના ક્ષેત્રમાં અમારે ઘણા બધા કાર્યમાં ઘણી બધી સ્થાન પર જવું પડે, તો એક જગ્યાએ હું ગઈ હતી. આપના જેવા એક બેન આવ્યા અને કે બેન આ જુઓ તો ખરા, એટલા વીણી વીણીને મેં હું સફરજન લઈ આવી, જોઈ જોઈને મૂક્યા, પણ તોય બે તો ડાઘાવાળા મૂકી જ દીધા. પછી તો એ બેનનું એટલું બધું ચાલ્યું, 15 મિનિટ હું તો શાંતિથી સાંભળતી જ રહી, સાંભળતી, આ છે જ પેલો એવો શાકવાળો, આ છે જ એવું, એ તો મૂકે છે જેવું, આ તો આજકાલ. કેટલું ચાલ્યું, કેટલાય વિચારો કરી નાખ્યા. એટલે મેં ધીમે રહીને કહ્યું કે કઈ વાંધો નહીં બેન, હવે 6 સફરજનમાંથી 4 તો સારા છે ને, 2 થોડાક ખરાબ છે, પણ બાકી 4 સારા છે એ તો તમે જુઓ. એ બેને બરાબર કે હવે બેન તમે મારી આંખો ખોલી નાખી, કે હું તો પેલા ડાઘાને જ જોયા કરતી હતી અને મારું મન 15 મિનિટ સુધી ખોટા અને ખરાબ વિચારોમાં ચાલ્યો ગયો. કેટલું જગત ખરાબ છે, શાકવાળા ખરાબ છે, ફ્રૂટવાળા ખરાબ, લારીવાળા, બધું કેટલું મેં બોલી નાખ્યું અને કેટલા વિચારો ખોટા અને ખરાબ કરી નાખ્યા. બને છે ને એવું જીવનમાં, કારણ કે આપણે ગુણગ્રાહી નથી બની શકતા. પણ જો આપણી દ્રષ્ટિને આપણે એવી બનાવી દઈએ તો જીવનમાં સૌથી પહેલો અને મોટો સદગુણ કહો, મૂલ્ય કહો, એ છે દરેકમાંથી ગુણ ગ્રહણ કરવા. દરેકમાં કંઈક મૂલ્ય છે, એ મૂલ્યોને જોવા માટેનું પોતાના મનનું વલણ, મેન્ટલ એટીટ્યુડ તૈયાર કરવો. એટલે એક વખત એવું બન્યું કે બહુ વર્ષો પહેલાની વાત છે, સેવાનો કોઈ કાર્યક્રમ હતો અને હું ઊભી હતી, નજીકમાં બસ સ્ટોપ હતું. એક કાકા ને કાકી બિચારા ઉતાવળા આવતા હતા, કોઈ જગ્યાએ એમને જવાનું હશે. બસ સ્ટોપ પાસે આવ્યા અને ખબર પડી કે જે બસમાં જવાનું હતું એ બસ તો જતી રહી છે. એટલે પછી બે જણા એકબીજાને દોષિત, બે જણા એકબીજા ઉપર ફિંગર પોઈન્ટ, જો તે આમ કર્યું ને એટલે મોડું થયું, તે આવું કર્યું એટલે આમ થયું, તમે આમ કર્યું એટલે આમ, બે જણનું ચાલી. અને ટાઈમ પર પહોંચવાનું હતું, ટાઈમ ચૂકી જાય તો ચાલે એવું નહોતું. એટલે થોડી રકઝક કર્યા પછી નક્કી કર્યું કે હવે રિક્ષામાં બેસી જઈએ. હું તો બધું સાક્ષી બની અને નિહાળી રહી હતી. તો રિક્ષામાં બેઠા, પણ બેઠા પછી પણ વારંવાર પાછળથી જોઈ રહ્યા હતા કે હજુ બસ, બીજી બસ આવે છે, જો કદાચ બીજી બસ આવી જાય તો. એ કયા કાકા ને કાકી છે? આપણે બધા જ. હંમેશા જીવનમાં જે મળ્યું છે તેમાં સારું શું મળ્યું છે, પોઝિટિવ શું છે, સફળતાની વાતો કઈ છે, તેને યાદ કરવાને બદલે આપણે શું યાદ કરીએ છીએ? શું મને નથી મળ્યું. ત્યારે હસતા હસતા હું કહી રહી હતી મારી સાથે ઉભેલા બહેનને કે આપણી હાલત આવી ન થાય, જ્યારે રિક્ષાના પૈસા ખર્ચ્યા જ છે તો પછી આરામથી મજા માણીને એનો ઉપયોગ કેમ ના કરીએ. પણ રિક્ષામાં બેસીને જે આનંદ લેવાનો છે તેની જગ્યાએ બસની ચિંતા કર્યા જ કરીએ છીએ. ઘણી વખત એવું બને છે ને જીવનમાં, હવે કેરીની સિઝન આવી એટલે હવે કેરીની પેટીઓ ઘરમાં આવે તો સામાન્યતઃ બહેનોની આદત હોય કે જરા ઢીલી ઢીલી કાઢજે ને, એટલે જેટલી કેરીની આખી પેટી પૂરી થાય ત્યાં સુધી ઢીલી કેરી જ ખાવાની. તો સારી ક્યારે ખાવાની? જો સવારની રોટલી સાંજે ને સાંજની ભાખરી સવારે જ ખાવાની હોય તો તાજી ક્યારે ખાવાની? બધાને હસવું આવી રહ્યું છે જુઓ, હા, કે બેન જીવનમાં આવું જ થાય છે મોટા ભાગે. એટલે આપણને એક આદત જ પડેલી છે કે આપણે બુરાઈઓ તરફ, અવગુણો તરફ નજર રાખી અને આપણી અંદર પણ એ અવગુણોને વધારતા જઈએ છીએ. પણ આજથી એટલું જ નક્કી કરીએ કે સારા ભાગ તરફ જોઈ અને સદગુણોને વધારતા જવું, વધવું. વધવું એટલે શું? જે કંઈ સારી વાતો છે, સદગુણો છે, એને જીવનમાં વધારવા. એટલે કહેવાનું તાત્પર્ય એ જ કે ના મળ્યું અને જવા દઈએ, આવી પડ્યું અને અપનાવી લઈએ, અને જે જીવનમાં લક્ષ્ય છે તેને પ્રાપ્ત કરીએ. એટલે સારાપણા તરફ, સદગુણો તરફ જોવાની દ્રષ્ટિ, ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવીએ. એની સાથે બીજું મૂલ્ય, જીવનમાં મૂલ્યો ઘણા બધા છે, પવિત્રતા, સહનશીલતા, ગંભીરતા, મધુરતા, ધૈર્યતા, નિર્ભયતા, નિર્માણતા, આવા ઘણા બધા તા થઈયા બધાની પાછળ તા આવે છે. આવા ઘણા સદગુણો છે, એ સદગુણોથી ભરેલું જીવન, જેના માટે કહ્યું છે કે હીરો અને કોલસો છે તો એક જ ખાણમાંથી નીકળતા પથ્થર, પણ પસંદ શું કરીએ છીએ? જોયું બધા હીરો, હીરે જૈસા મિલા હૈ જીવન, મોતી જૈસા મન, મિલા હૈ હમકો નયા જીવન. તો જરૂર આપ સૌ જ્યારે સાબર ડેરીમાંથી સાગર કાંઠે આવ્યા છો, પરમાત્મા સદગુણોના સાગર છે, પરમાત્મા સર્વ દિવ્યતાઓનું આદિ અનાદિ મૂળ છે, એવા પરમાત્મા જે અનંત છે, બેહદ છે, એની મહિમા અપરંપાર છે, એવા પરમાત્માના એટલે કે સાગરના કિનારે આપ સૌ આવ્યા છો. તો સાગરના કિનારે શું મળે છે અને સાગરના ઊંડાણમાં શું મળે છે? મૂલ્યવાન મોતી. તો એવા મોતી, એવા હીરા જેને આપણે સદગુણ કહીએ છીએ, નો ડાઉટ એ સદગુણોને જીવનમાં સાર્થક કરવા માટે, આત્મસાત કરવા માટે થોડું તપ, થોડી સાધના જરૂરી બને છે, થોડો એનો અભ્યાસ જરૂરી બને છે. અને માટે આ વિશ્વવિદ્યાલયમાં કોઈ ધર્મ પરિવર્તન, કોઈ પંથ કે ભાઈ ખબર નહીં આ કયો નવો પંથ લાગે છે, આ કયો નવો ધર્મ લાગે છે, ખબર નહીં આ બ્રહ્માકુમારીનો કોઈ ધર્મ લાગે છે, એવો કોઈ જુદો ધર્મ, કોઈ જુદો પંથ નથી, પણ જીવન જીવવાનો એક પથ, એક રસ્તો છે. અને એ રસ્તો એટલો સહજ બને, સરળ બને, સુગમ બને, એના માટે સદગુણોને જીવનમાં ધારણ કરવા જરૂરી છે. એમાં સૌથી પહેલો ગુણ છે, ગુણો ઘણા બધા છે મેં કહ્યું ને, પણ વર્તમાન સમયમાં જરૂરી આ અલૌકિક, તમારું આધ્યાત્મિક નવું જીવન શરૂ થયું, કહ્યું ને જીવન જીવતા હતા પણ જેમ તેમ, ભાઈ શું આજ કંઈ નક્કી નથી, આજ ખબર નથી, જીવતા હતા પણ કોઈ એવું લક્ષ્ય નહોતું, કોઈ ચોક્કસ દિશા નહોતી. પણ આ વિશ્વવિદ્યાલયમાં આપ સૌએ જ્યારે આવું સરસ સત્સંગ માણ્યો છે તો કંઈક નક્કી કરીને જઈશું ને, કંઈક મારા જીવનને મારે કોઈ દિશા આપવી છે, કોઈ લક્ષ્ય આપવું છે, અને તે લક્ષ્ય સદગુણી જીવન બનાવવું, સદગુણોને જીવનમાં વધુ ને વધુ પ્રાપ્ત કરવા. અને એમાં પહેલો ગુણ છે કયો? હમણાં સાંભળ્યું ને ગીત, ગીતની કડી સાંભળી, દિવ્ય ગુણો કે ગુલદસ્તે સે ગુલદસ્તો, ગુલદસ્તો એટલે અનેક ફૂલ મળી અને બને છે એક ગુલદસ્તો, રંગબેરંગી ફૂલ જેનાથી ગુલદસ્તો બને છે, એવી રીતે અનેક સદગુણોથી આપણું જીવન મહેકતું થાય છે. પણ એમાં પહેલામાં પહેલો ગુણ છે કયો? કયો ધારણ કરીશું? મૂંઝવણ થઈ રહી છે. પહેલો ગુણ છે ખુશી, હર્ષિત મુક્તા. જરા હસો તો ખરા. હર્ષિત મુખ એટલે મુખને હર્ષિત બનાવવો, હસતો ચહેરો. હસતો ચહેરો ક્યારે રહી શકે? બહુ બધું ટેન્શન હોય અંદરમાં, મગજમાં ઘણું બધું ભરેલું હોય તો હસતા રહી શકે કોઈ? ના. પરંતુ હસે તેનું ઘર વસે. આજે છે ને માણસ જે ખરેખર ખૂબ ગોલ્ડન ગિફ્ટ લઈને જન્મ્યો છે, એ કઈ ગિફ્ટ છે? હાસ્ય. પણ કેવું નિર્દોષ હાસ્ય. જો આપણને રસ્તામાં કોઈ મળે, ગાય મળે, કોઈ પ્રાણી મળે, તો આપણે એવું કહીએ છીએ, જો મારી સામે ગાય હસીએ નહીં, કહીએ છીએ. પણ કોઈ માણસ મળે તો ખબર નહીં. આ તો કેવું, એક ભાઈએ મને સંભળાવ્યું કે બેન, હું 40 વર્ષથી મંદિરે જઉં છું, એક ભાઈ મને રોજ જ મળે છે, મારે બૂટ પહેરવાને એમનું, મારે આમ જવાને એમનું આવવું, પણ કે કોઈ દી હસતા જ નથી. આટલા વર્ષ થયા પણ શી ખબર. એટલે ઘણી વખત એવું બનતું હોય કે ઘણા માટે નથી કહેતા, ભાઈ જવા દો ને બેન, કા હવારના પોરમાં મેં ખબર નહીં કોનું મોઢું જોયું, આ મોઢાની કિંમત છે, જુઓ તો ખરા, આ કોનું મોઢું જોયું બેન, આજે તો મારો દાડો જ ખરાબ ગયો. વિચાર તો કરો. એટલે સવાર પડે આપણું મોઢું હસતું હોય, એનો મતલબ સાંજ પડે રડતું હોય એવું નહીં. તો ઘણી વાર એવું બને કે સવારે ખુશ ને સાંજે ઠુશ. ઘણી વાર એવું બનતું હોય ને, ટ્રાફિક પોલીસ જેવી હાલત થઈ જાય. હા, સવારના તો એકદમ ટાઈટ હોય અને સાંજ પડતા પડતા તો એવી હાલત થઈ જાય. પણ પરમાત્મા કહે છે કે મારા બાળકો જે ખરેખર એક એક અણમોલ રત્ન છે, કિંમતી છે, એ બાળકોના જીવનમાં આનંદ, નિર્દોષ આનંદ, આંતરિક ખુશી, દિલની સાચી ખુશી એના જીવનમાં હોવી જોઈએ. કારણ કે ખુશી જૈસા ખોરાક નહીં, હેપીનેસ ઇઝ ધ બેસ્ટ ટોનિક ઇન અવર લાઈફ. આપણે જો ખુશીમાં રહીએ, આજનું મેડિકલ સાયન્સ, ઘણા બધા ડોક્ટર્સ એવું કહી રહ્યા છે કે મોટા ભાગની બીમારીનું કારણ જીવનમાં આવતી ઉદાસી, નિરાશા, હતાશા, ચિંતા, બળતરા, હાય હાય. પણ એની જગ્યાએ હોય માં એન્જોય ને હાય માં છે લાય. હવે નક્કી કરો, હાય કે હોય. હોય ચાલ્યા કરે, બને તો, થાય તો, બાંધ છોડ કરવો પડે. એટલે કોઈ પણ વસ્તુને જીવનમાં કેવી રીતે લઈ લો, બહુ ભારે થઈને નહીં, ટેક ઇટ ઇઝી. અને એના માટે આ વિશ્વવિદ્યાલયમાં આપ સૌને એક બહુ જ સરસ વિશ્વ નાટક, એનું બહુ જ સરસ લેસન છે, કદાચ અહીંયા થઈ શકે તો એને જરૂર સાંભળજો, પણ કદાચ ન થઈ શકે તમારું તો તમારા નજીકમાં, તમારા શહેરમાં, તમારા ગામમાં, નજીકમાં જ્યાં પણ કોઈ કેન્દ્ર હોય, આ સત્સંગ કેન્દ્ર, ત્યાં જઈને જરૂર આ લેસન, વિશ્વ નાટક, વિશ્વ ડ્રામા, બહુ જ જાણવા જેવી વાત છે. અને એને જાણવાથી જીવનમાં ખુશ રહી શકાય છે. કારણ કે એમાં એક સિદ્ધાંત બતાવવામાં આવે છે કે આ સૃષ્ટિ નાટકમાં જે કંઈ બની રહ્યું છે, બની બનાઈ બન રહી, અબ કુછ બનની નાહી, ચિંતા તાકી કીજીએ જો અન્ન હોની હોય, સર્વ ચિંતાઓથી મુક્તિ. એટલે હાશ અને હળવાશ, એટલે એક સૂત્ર આપણે યાદ કરીએ, હસતા રહો ને હળવા રહો, હસતા રહો ને હસાવતા રહો. કોની કંપની ગમશે? જે આખો દિવસ તમને કોઈ દુઃખની વાતો કરે, દર્દની વાતો કરે, તકલીફની વાતો કરે, પ્રોબ્લેમ્સ જ બતાવ્યા કરે, વર્ણન કર્યા કરે, તો તમે શું કહેશો કે જો આ રડતી બીબી આવી, હવે આ ચાલો મિસ્ટર પ્રોબ્લેમ આવી ગયા છે, તમે દૂર થવાનો પ્રયત્ન કરશો કે ભાઈ આની કંપનીમાં મને નહીં ગમે. પણ કોની કંપની પસંદ કરીશું? જે આઈને બે ઘડીમાં પણ હસાવી દે, ખુશ કરી દે, આનંદિત કરે, એની કંપની ગમશે ને. તો આપણા જીવનમાં, હા, દુનિયામાં જે પેલી હાસ્ય ક્લબો ચાલે છે, હાસ્યના પ્રોગ્રામ, નો ડાઉટ, એ પણ જરૂરી છે, ટેમ્પરરી, ટાઈમ બીંગ, કે થોડાક સમય માટે માણસ એનો ઉપયોગ કરી અને ટેન્શનને ભૂલી જાય છે. પરંતુ અહીંયા એવું કહેવામાં આવે છે કે જ્યારે આ સદજ્ઞાનની વાતો, આ સત્સંગની વાતો આપણે જીવનમાં યાદ રાખીશું તો આપણું જીવન ખુશનુમા બની જશે. ખુશ નસીબ ભવ, પરમાત્મા વરદાન આપે છે, ખુશનુમા ભવ, ખુશ નસીબ ભવ, બીજું કંઈ જ નહીં કરતા. સવારે ઉઠો એટલે પહેલું કામ કયું કરશો? કયું કરશો? ભગવાનને યાદ કરવાનું. સરસ. પછી સવારે ઉઠો એટલે બેડ ટી કે ગુડ ટી, બેડ ન્યૂઝ કે ગુડ ન્યૂઝ? ઘણા લોકોને આદત હોય ઉઠતાની સાથે છાપવું જોઈએ, ઉઠતાની સાથે ટીવીની સ્વિચ ઓન કરી દે, અથવા ઉઠતાની સાથે ઘણા ભગવાનને યાદ કરે, પ્રાર્થના કરે, ધ્યાન કરે, કંઈ ને કંઈ ભગવાનનું નામ લે, દીવો કરે, કંઈક કરતા હોય છે. એ બધું ભલે કરજો, પણ પહેલું કામ હસજો. અત્યાર તો હસો, વાંધો નહીં. એટલે કે ખુશીમાં આવી જજો, આનંદમાં આવવાની કોઈ પણ વાત યાદ કરજો. ગઈકાલની વાતો, પાછલી વાતો, વીતેલી વાતોને યાદ ના કરતા. રાત ગઈ, બાત ગઈ, દરેક ક્ષણ મારા માટે નવી છે. વહેતી નદી, વહેતી નદીમાં એવું બને છે પાણી વહેતું જ હોય એટલે નવું પાણી આવતું રહે, એમ આપણું જીવન પ્રત્યેક ક્ષણ નવું છે. જે ક્ષણ ગઈ એ તો ગઈ, પતી ગઈ, વીતી ગઈ, બીત ગઈ, હવે નવી ક્ષણ, નવી પળ મારી પાસે આવી, તો દરેક ક્ષણ મારા માટે નવી છે, માટે હું નવીન છું, કંઈક નવું, સમથિંગ ન્યૂ. તો એવી કોઈક સારી વાતોને યાદ કરી અને સવારને સુધારજો. નહીં તો કહેવાય છે કે જેની ચા બગડી, બગડી નથી ને, એની સવાર બગડી, જેની દાળ બગડી, દાડો બગડ્યો, અને જેનું અથાણું બગડ્યું, વરહ બગડ્યું, પણ જેના મન બુદ્ધિ બગડ્યા એનું તો જીવતર જ બગડ્યું ભાઈ. એટલા માટે મન અને બુદ્ધિને ક્યારે બગાડવા નહીં. વાતો તો આવશે ને જતી રહેશે, વ્યક્તિઓ તો આવશે ને જતા રહેશે, પરિસ્થિતિઓ તો આવશે ને જતી રહેશે, પણ આપણે આપણા જીવનમાં એમાંથી પણ મારા જીવનમાં સારું શું થયું એને શોધવાની દ્રષ્ટિ. નહીં તો શું થશે કે શેઠ ક્યારના કયા કરે કે ભાઈ આ જુઓ તો ખરા, આ આ આ બારીની બહાર આવું કાળું કેમ દેખાય છે, કાળું કેમ દેખાય છે? નોકરને બોલાવીને કહે છે, ભાઈ લૂછ બરાબર, સાફ કર. બરાબર સાફ કરે છે, બધું જ કરે છે, પણ કાળું દેખાતું બંધ થતું નથી. એટલે તમારા મારા જેવામાંથી કોઈકે કીધું, શેઠ તમારા ચશ્મા પર કાળું લાગેલું છે. એમ ઘણી વખત સંજોગ, પરિસ્થિતિ, ઘટતી ઘટનાઓ, બનતા બનાવોની અંદર નુકસાન કે પરદે કે પીછે ભી કુછ ન કુછ ફાયદા સમાયા હે. એ ફાયદાને શોધવાની, કંઈક કલ્યાણ સમાયેલું છે, કલ્યાણને શોધવાની દ્રષ્ટિ આપણે બનાવીએ છીએ, હંસ દ્રષ્ટિ, તો ચોક્કસ આપણા જીવનમાં ખુશી લગભગ સદાને માટે રહી શકશે. એટલે આજથી, આ ઘડીથી કયો ગુણ? સદા ખુશ રહેવો. હું આત્મા ખુશનસીબ છું, આનંદિત છું, ચહેરાને થોડો હસતો, સ્માઇલ પ્લીઝ, એવું કહેવું ના પડે, નહીં તો ફોટોગ્રાફરને વારે ઘડીએ કહેવું પડે સ્માઇલ પ્લીઝ, કારણ કે આપણે સ્માઇલ હોઈએ નહીં. એટલે હસતા રહેવું ને હળવા રહેવું, પ્રેક્ટિસ કરવી પડશે થોડીક. જોજો જરાક, સવારે ઉઠો એટલે એકદમ સિરિયસ ના થઈ જતા, હસતો, સ્માઇલ, ખુશી. અને ખુશીમાં રહેવા માટે જેમ એક વાત બતાવી કે જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું જ થઈ રહ્યું છે, અને જે થશે તે આનાથી પણ વધારે સરસ જ થશે. તમે કહેશો કે બેન કેવી રીતે? ઘણીવાર જીવનમાં દુઃખની ઘટનાઓ આવે છે, અશાંતિની ઘટનાઓ આવે છે. એક દાખલો બતાવો. એક ભાઈને જતા જતા જરાક એક્સિડન્ટ થયો, હાથમાં વાગી ગયો, થોડો ઘણો પાર્ટ એ પણ થઈ ગયો, ડોક્ટર પાસે પહોંચી ગયો અને કે ડોક્ટર સાહેબ જરા આને સરખું ઠીક કરી આપો ને. ડોક્ટર જોઈ રહ્યા હતા કે આવું આટલું બધું એને વાગ્યું છે, લોહી નીકળ્યું છે, છતાં પછી એ વખત તો એને બધી ટ્રીટમેન્ટ આપી દીધી. પછી ધીમે રહીને પૂછ્યું કે ભાઈ તમને કઈ થયું નહીં? તો કે ના, એક સેકન્ડ માટે મને થયું, પણ બીજી સેકન્ડે મેં વિચારી લીધું કે કદાચ માથું જ જતું રહ્યું હોત તો, પગ જ જતા રહ્યા હોત તો, કદાચ હું આખો નાખો જવાનો હતો પણ બચી ગયો, ખાલી હાથને જ વાગ્યું. પોઝિટિવ થિંકિંગ. જ્યારે વ્યક્તિ એના જીવનમાં સારું વિચારે છે, શુભ વિચારે છે, તો ખુશીને વધારી શકે છે. એટલે જીવનમાં બનતા બનાવો પ્રત્યે સારું વિચારવાની દ્રષ્ટિ રાખીશું તો ખુશનુમાં રહી શકીશું. બીજો ગુણ છે શાંતિ. આખી દુનિયા ભલે ને ઊંધી જતી થઈ જાય, પણ શાંતિ એ મારી પોતાની વસ્તુ છે. એના ભોગે જો મારે કંઈ પણ કરવું પડે તો એનો કોઈ અર્થ ખરો? જો આપણું જીવન, આપણું મન શાંત ન રહી શકે તો આપણે કદાચ કંઈ પણ પામીશું, કંઈ પણ મેળવીશું. નથી કહેતા કે પથારી કરતા કરતા સવાર થઈ ગયા તો ઊંઘવાનો આનંદ ક્યારે લેવાનો? એમ જીવનમાં શાંતિ જ ન હોય તો ગમે તેટલા ગાડી વાડી માડી મહેલ ઘણું બધું સુટેડ બુટેડ સેન્ટેડ પેન્ટેડ હોઈએ, પણ માનસિક શાંતિ ન હોય તો એનો કોઈ અર્થ રહેશે? એટલા માટે ઘણીવાર ઘણા કે પણ બેન મારો સ્વભાવ જ એવો છે, મને ટેવ પડી ગઈ છે ઘાટે ઘાટા પાડવાની, મોટેથી બોલવાની, અને જે આવે એને એક ઘા ને બે. કોઈ બોલતું નથી, હા થોડી મદદ તો કરાવો. એક ઘા ને બે કટકા પછી કંઈ ના હોય બેન, પણ એક વાર તો હું, એનો મતલબ હું કહી દઉં છું એવું નહીં, પણ માનવ મનની અંદર આ એક વાત હોય છે કે બેન સાચું તો કહી જ દેવાનું આપણે, કે કોઈ બાકી નહીં રાખવાનું, રોકડું જ પરખાઈ દેવાનું. તો સાચું જ કહેવાનું છે, ના નથી પાડતા, પણ સાચું કેવી રીતે કહેવાનું છે તે પરમાત્મા આપણને વિધિ બતાવી રહ્યા છે. શાંતિથી કહો, પ્રેમથી કહો. હમણાં સંભળાવતા હતા ને બેન કે બાળકની ફરિયાદ, આજકાલ શું થઈ જાય છે, એકબીજાની ફરિયાદમાં આપણું જીવન વીતી રહ્યું છે. બાળકો કહે છે કે મા બાપ અમને નથી સમજતા, ખબર નથી. અને માતા પિતા કહે છે આ પેઢી જેવી છે. શિક્ષકો કહે છે વિદ્યાર્થીઓને ભણવું જ નથી, ને વિદ્યાર્થીઓ કહે છે કે શિક્ષકો અમને ભણાવતા જ નથી. પ્રજા સરકાર અને સરકાર પ્રજાને, સાસુ વહુને ને વહુ સાસુને, એકબીજાને બધા શું કરી રહ્યા છે, દોષિત બનાવી રહ્યા છે. દોષારોપણ એકબીજા પર ચાલી રહ્યું છે. કમ્પ્લેન બુક ફૂલ થઈ ગઈ છે, ફાઇલો બધી ભરાઈ ગઈ છે. એટલે કંઈક ને કંઈક આપણા જીવનની અંદર આવી ફરિયાદ ચાલ્યા કરે છે. અને એ ફરિયાદને કારણે શું થઈ જાય છે, મન સેનાથી ભરાયેલો, જેમ કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં બધા કે મેસેજ બોક્સ ભરાઈ ગયું છે, લોડેડ થઈ ગયું છે, એમ આપણામાં શું થઈ જાય છે, લોડેડ, ભરાયેલું. અને પછી બધો ભાર ક્યાં નીકળે, જ્યાં બિલ્લી કૂદતે કુમાર, બઈ બઈ ચાઈણી કોને ઘેર, તો કે ઘરનો ગુસ્સો ઓફિસમાં, ને ઓફિસનો ગુસ્સો જો બધા કરતા લાગે છે, એટલે અનુભવી બોલી ગયા. બેન થઈ જ જાય છે, જવા દો ને, વાત જ સાચી વાત છે. અને માટે આપણે પછી શું થઈ જઈએ છે, એટલા બધા ઉશ્કેરાટ અને અકળામણમાં આવી જઈએ, એટલે પછી આપણે તો કહી જ દેવાનું, કહેવાનું ચોક્કસ, પરંતુ અહીંયા એની વિધિ. ખાલી બસ આટલું જ ધ્યાન આપવાનું છે કે આપણે કોઈની પણ સાથે, હું તો કહું છું પોતાની સાથે પણ વાત કરીએ છીએ, પોતાના માટે પણ ઊણું નથી વિચારવાનું, અશાંત નથી થઈ જવાનું, શાંતિથી કહેવું જ છે. પણ જરા એનું સન્માન સાચવીને કહીએ તો કેવું સારું લાગે, જરા આમ શાંતિથી કહીએ તો, પ્રેમથી કહીએ તો, થોડું ધીરજથી કહીએ તો, થોડું સભ્યતાથી કહીએ તો, એનું માન સચવાય તો કેવું સારું લાગે. આપણે ખાલી આટલી નાનકડી ભૂલ કરી નાખીએ છીએ, અને એ નાનકડી ભૂલનું પરિણામ આપણે બહુ જ મોટું ભોગવવું પડે છે. કારણ કે એ બે બોલે એટલે આપણે ચાર બોલીએ એટલે એ ગણિતમાં કાચી છું, જરા મદદ કરો, આઠ બોલે ને એ આઠ બોલે એટલે આપણે બોલીએ છીએ ને એનો મતલબ. અને પછી છેલ્લે મામલો ક્યાં જાય છે, કોર્ટમાં, એટલે બધું વકીલ ભાઈ લઈ જાય, અને આપણે પાછા હતા ત્યાંને. વાત બહુ જ નાનકડી હોય છે, પરંતુ એ જ વખતે જરાક સંયમ રાખીએ, થોડીક શાંતિ રાખીએ, અને પછી આપણે જેમ ડોક્ટર ઓપરેશન કરે છે કે ઇન્જેક્શન આપે છે તો, પણ જ્યારે આપે ત્યારે પહેલા શું કરે છે ને, સ્પિરિટ લગાડી દે છે, ક્લોરોફોર્મ સુંગાડી દે છે ને, પછી કરે છે ને, એમ પરમાત્મા પણ કહે છે કે પહેલા શાંતિનો ગુણ, ધીરજનો ગુણ, પ્રેમનો ગુણ, મધુરતાનો ગુણ, એ મલમ થોડો લગાડી દો, અને પછી તમે વાત કરો. હું અત્યારની જ વાત સંભળાવું કે અહીંયા મારે પહોંચવાનું હતું, સમય થઈ ચૂકેલો, પણ જે ડ્રાઈવર ભાઈ હતા એને પણ થોડુંક અંદરમાં હતું કે બેનને હું સમયસર પહોંચાડું, એની ભાવના બહુ સરસ હતી, એટલે ક્યાંક ક્યાંક થોડી સ્પીડ વધારી દેતા હતા, હવે એકદમ સ્પીડ વધી જાય તો કંટ્રોલ ના પણ રહી શકે. આ જ વાત મારે એને કહેવી હતી, પણ તમને ખબર છે કે જ્યારે કોઈ વ્યક્તિ ડ્રાઇવિંગ કરતી હોય ને એને તમે બહુ સૂચના આપો તો એનું મન કેમ, મન કંઈ ખબર નથી પડતી, કેમ હું નથી જાણતો, હું હોશિયાર નથી, હું તો વર્ષોથી ચલાવું છું, થઈ શકે છે ને. હા, પણ એને પ્રેમથી મેં કહું ખરેખર તમારું ડ્રાઇવિંગ બહુ સરસ છે ભાઈ, એટલે ભાઈ તો બરાબર, મેં કહું ખરેખર તમારું એટલું સરસ છે ને ભાઈ, પણ આપણે છે ને ભાઈ શાંતિથી જ જવું છે, જરા ધીરેથી. તો પાછું એને સ્વીકાર્ય થઈ ગયું કે હા તો બરાબર છે, પણ જો હું એમ કહું કે જરા ભાઈ ધીરેથી, કહ્યું ને તમને ખબર નથી પડતી ભાઈ, તો પતી ગયું, તો પાછું એનો પિત્તો. એટલે વાત આપણે એટલી જ કહેવાની છે. એક વખત મેં, હું બહુ આવું બધું નાના નાના ટૂચકા શોધી કાઢું છું, તો એક વેપારીને મારે મળવા જવાનું થયું, કાર્યક્રમનું આમંત્રણ આપવાનું હતું, એટલે હું બેઠી હતી, કોઈનો ફોન આવ્યો, એટલે પેલાએ કહ્યું હશે કે ભાઈ જરા બોલાવી આપો ને એમ કે, કંઈ નોકર છીએ તમારે એમ કે, તે બોલાવી આપો એમ કે. ફરી બીજા કોઈનો ફોન આવ્યો એટલે મેં એમને કીધું ભાઈ આપણે થોડુંક વિનમ્રતાથી કહીએ તો, થોડું મધુરતાથી કહીએ તો. એટલે ભાઈએ થોડી સ્ટાઇલ બદલી કે જરાક પ્લીઝ તમે કામમાં હશો પણ જરાક બોલાવી આપશો. હા હા કહો, કોને બોલાવવાના છે, 110 ને બોલાવી આપો. ખાલી શું કરી નાખ્યું, ભાષાનો ફેર, કહેતા વખતની મનોભાવના. તો સદગુણનું મહત્વ આપણને અહીંયા સમજાય છે. આપણે જ્યારે આપણા પરિવારની અંદર આપણા જ બાળકો માટે દીકરાને પરણાવવાનો હોય છે, પુત્રવધૂને આપણા ઘરમાં લાવવાની હોય છે, આપણે શું વિચારીએ છીએ, ભાઈ ગુણિયલ હોય, સંસ્કારી હોય, સમજવું હોય, વિચારીએ છીએ ને. આપણી દીકરીને મોકલવાની છે તો પણ સામેવાળા એ વિચારે છે, આપણા હાથ નીચે કાર્ય કરતા વ્યક્તિઓની પાસે પણ આપણે એ અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ સિન્સિયર હોય, નિયમિત હોય, જરા વ્યવસ્થિત કામ કરે, રાખીએ છીએ ને. દરેક જગ્યાએ જુઓ, દરેક ક્ષેત્રમાં શેનું મહત્વ છે, મૂલ્યોનું મહત્વ છે. પરંતુ એ મૂલ્યોને જાળવવા માટે એક વિશેષ ગુણની જરૂર છે, અને તે કયો, મનની મક્કમતા, દ્રઢતા. અહીંયા તો આપણે સરસ નક્કી કરી લઈશું કે બેને તો આપણને બહુ સરસ સમજાવ્યું, અને આજથી તો હવે હું નક્કી જ કરું છું કે હું શાંતિથી જ વાત કરીશ, હું ગુસ્સો કોઈ બોલ્યું નહીં. ભાઈ ગુરુ દક્ષિણા તો મારે લેવી પડશે. હો, કોઈ ગુરુ કથા કરે તો કથા કર્યા પછી શું માગે છે, દક્ષિણા માગે છે ને. જોજો પાછા ગભરાઈ ના જતા કે બેન પાછું કયું નાનું મોટું કવર માગશે, પણ કઈ દક્ષિણા આપશો. પરમાત્મા પરમ સદગુરુ છે, પરમ શિક્ષક છે, પરમ પિતા છે, પણ પરમાત્માએ અમને બધાને નિમિત્ત બનાવ્યા છે, એટલા માટે નિમિત્ત બની અને આપની દક્ષિણા એ ગુરુજીને અમે આપી દઈશું. તો કઈ ગુરુ દક્ષિણા આપશો, આ અવગુણોને અહીંયા જ મૂકી દેજો. બરાબર છે ને, તૈયાર બધા જે કે છે, હા બરોબર તૈયાર. જો ધીરે ધીરે એકબીજાને જોઈ જોઈને હાથ ઉભા, કે ભાઈ એણે ઊંચો કર્યો તો હું કરું, ને ઘણાનો હાથ આમ છે, અડધો 50%, ને ઘણાનો એકદમ સીધો છે 100%. 100%માં એકદમ સરસ, અભિનંદન ભાઈ, ખુશીની તાળી વજાઓ. પરંતુ એમાં મક્કમ રહીએ, બરાબર છે ને. અને મક્કમ મનથી કરેલો સંકલ્પ દ્રઢતા જ સફળતાની ચાવી છે. એટલે રોજ રોજ એને યાદ કરજો, એનું પુનરાવર્તન કે પરમાત્માની આ દિવ્ય ભૂમિમાં મેં શું સંકલ્પ કરી અને દક્ષિણા આપી છે, તો મારે દરેક કાર્ય શાંતિથી જ કરવું છે. શાંતિથી બોલવું, શાંતિથી જોવું, શાંતિથી વિચારવું, શાંત ચિત્તથી બેસવું, એના માટે દરરોજ અભ્યાસ કરજો. અહીંયા જે અભ્યાસ વચ્ચે વચ્ચે કરાવવામાં આવે છે ને, બધા વિચારોને સ્ટોપ 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 એન્ડ સ્ટોક, વિચારોને બ્રેક મારી દો. વ્યર્થ વિચારો, નકારાત્મક વિચારો, ઊંધા ચત્તા વિચારો, એને તેટલો સમય બ્રેક મારી અને મનને શાંત કરી દો. વચ્ચે વચ્ચે જેમ બીપીની કે સુગરની કે કોઈ પણ એવી દવા લેવાની હોય છે તો આપણે શું કરીએ છીએ, યાદ રાખીને દવા લઈએ છીએ ને કે ના બા ભૂલી ના જવાય, આમ થશે તેમ થશે તો યાદ કરીએ છીએ ને, એવી જ રીતે રોજ આજે હું તમને આ સુપ્રીમ સર્જન પણ છે ને પરમાત્મા, સદગુરુ પણ છે પણ સુપ્રીમ સર્જન પણ છે, એટલે સુપ્રીમ સર્જન પરમાત્માની આ ગોળી ટેબ્લેટ ઓમ શાંતિ રોજ લેજો, ફ્રીજ ઉપર જ મૂકી રાખજો. ભાઈઓ કહેશે બેન અમે તો ઘરમાં હોતા નથી, તો પોકેટમાં મૂકી રાખજો. ટેબ્લેટ ઓમ શાંતિ જેટલી વાર લેવી હોય એટલી વાર લેજો, સાઈડ ઇફેક્ટ નથી, આની કોઈ આડઅસર નથી, બરાબર છે. અને જ્યારે પણ મનમાં ઘણા બધા વિચારોનો ફોર્સ વધી જાય, ટેન્શન વધી જાય, અશાંતિ વધી જાય, અકળામણ વધી જાય, ત્યારે ઓમ શાંતિ, મનમાં પણ એનું ચિંતન, ઓમ શાંતિનો અર્થ હું આત્મા શાંત સ્વરૂપ છું. પછી એવું નહીં, ઘણી વખત એવું થાય છે કે ઓમ શાંતિ, ઓમ શાંતિ કહ્યું ને, કહ્યું જ ખરું ઓમ શાંતિ, પછી એ અશાંતિમાં બોલવાનું, એટલે એવું ના થઈ જાય, એટલે એને પણ શાંતિથી હસી લો, વાંધો નહીં, કારણ કે આપણે જેવું કામ કરી લઈએ છીએ કે આપણને જ આપણી પર હસવું આવી જાય છે, કે એવું ઘણી વાર બની જતું હોય છે. તો ખરેખર આપણે મનથી પણ શાંત, વાણીમાં પણ શાંતિ, વ્યવહારમાં પણ શાંતિનો પ્રયોગ રોજ યાદ કરવાનો. રોજ યાદ કરતા રહીશું તો અભ્યાસ પડી જશે, પ્રેક્ટિસ પડી જશે, અને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે ખુશી, અરે ખુશીમાં રહેશો ને તો બીપી ડીપી એ જતું રહેશે. ઘણા લોકો કહે છે મારે બીપી રહે છે, પણ બીપી રહેવાનું કારણ શું? ફર્સ્ટ ચેક યોર થોટ પ્રેશર ધેન બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર વધવાનું કારણ આપણે પ્લેઝરમાં નથી રહેતા, પ્રેશરમાં, દબાણમાં રહીએ છીએ. એટલે અહીંયા બહુ સરસ વાત બતાવવામાં આવે છે કે જ્યારે પણ ટેન્શન ટેન્શન બોલીએ છીએ તો ટેન સન 10 છોકરા આવી જાય છે, હરી વરી કરી, ટેન્શન, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, આવા બધા છોકરા આવી જાય છે, બાલ બચ્ચા. હવે બહુ બધા આવી જાય તો કચપચ 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 બહુ છોકરા ભેગા થાય એટલે ચાલુ થઈ જાય છે ને કિલબિલાટ. પરંતુ ટેન્શનની પહેલા આગળ એ લગાડી દો તો શું બની ગયું? હા, એટેન્શન. એટલે જીવનના દરેક કર્મમાં, વ્યવહારમાં એટેન્શન જરૂર રાખવાનું છે, પરંતુ ટેન્શન નથી રાખવાનું. એટલે અહીંયા આગળ કહેવામાં આવે છે, ઓલ એટેન્શન રિમૂવ્સ ટેન્શન, ધેટ ઇઝ કોલ મેડિટેશન. જો આપણે પ્રત્યેક કર્મ જાગૃતિ સાથે સદગુણોના જીવનમાં આવિર્ભાવ સાથે કરીશું, સદગુણોની સાથે કર્મ કરીશું, તો એ કર્મ આપણને એટેન્શનમાં જરૂર લાવશે, ટેન્શનમાં નહીં લાવે. ત્રીજો ગુણ છે પ્રેમ અને મધુરતા. આપણા જીવનની અંદર આપણે શું ઈચ્છીએ છીએ? કહે છે તો ખરા, પણ જરા પ્રેમથી તો કહે. જરા પ્રેમથી કહે તો આપણને કંઈ કરવાનું મન પણ થાય. કશું નથી તો મીઠાશથી તો કહે. આ શું વારે ઘડીએ છણકા કર્યા કરે, ગુસ્સે થઈને કયા કરે, મોડું ચડાવીને કયા કરે, તો આપણને કામ કરવાનું મન થતું નથી. આપણે વિચારીએ છીએ કે બીજાઓ મારા સાથે આવો વ્યવહાર કરે, પણ આપણે જ્યારે બીજાઓ સાથે વ્યવહાર કરીએ છીએ ત્યારે આપણે પ્રેમથી કરીએ છીએ? ત્યારે આપણે એ મધુરતાથી કરીએ છીએ? એટલે અહીંયા એક બહુ સરસ આપને સાહિત્યનું, જ્યાં ચોપડીઓ મળે છે ને ત્યાં આગળ પેન મળે છે, એ પેનની ઉપર બહુ સરસ સૂત્ર લખેલું હોય છે, અથવા ડાયરી છે, ડાયરીમાં પણ સૂત્ર છે, અને બહુ સરસ સૂત્ર છે, જેને જો આપણા જીવનમાં લાવી દઈએ. પ્રેમ સે બોલો, ધીરે સે બોલો, શાંતિ સે બોલો, સભ્યતા સે બોલો. પણ આ પ્રેમનો ગુણ આપણા જીવનમાં ક્યારે આવે? આપણને આપણા પોતાના જીવન માટે પણ પ્રેમ ભાવના જાગે, બીજા આત્માઓ માટે પણ પ્રેમની ભાવના જાગે, સન્માનની ભાવના જાગે, આપણે ખૂબ વિનમ્રતાથી એમની સાથે કાર્ય કરી શકીએ, એ ભાવ આપણામાં ક્યારે જાગશે? જ્યારે આપણે દરેકમાં રહેલા સદગુણોને જોઈશું. તમે જુઓ, ક્યારે પણ પ્રેમ નફરતમાં ક્યારે બદલાય છે? વેર વિરોધમાં ક્યારે બદલાય છે? આપણને જ્યારે અવગુણ દેખાય છે. આ તો છે જ એવા, જવા દો ને, કેટલી વાર એમને સમજાયું ને, પણ એમના મગજમાં જ નથી બેસતું. આપણને શું દેખાયું? એમનો અવગુણ, એ વ્યવસ્થિત નથી, એ ઠેકાણે નથી મૂકતા, એ આવું જ કરે છે, એ સમજાયું છે તો એ ઢીલું ઢીલું જ કરે છે, એવા નાના મોટા અવગુણ આપણે જોઈ લઈએ છીએ. અને પછી એ અવગુણ અથવા તો એમણે કરેલા વ્યવહારને આપણા મનની અંદર એક ગ્રંથિના રૂપમાં આપણે બાંધી દઈએ છીએ. પરંતુ એ મનની અંદર બાંધેલી ગાંઠ કોને નુકસાન કરે છે? ડોક્ટર જ્યારે ઓપરેશન કરે છે ત્યારે કહે છે કે બેન, આ તો 500 ગ્રામની ગાંઠ હતી, પણ એ 500 ગ્રામ થઈ ક્યારે? એમને એમ તો થઈ નથી ને, થોડી થોડી કરતા મોટી થઈ ગઈ. એવી રીતે આપણા જીવનમાં થોડું થોડું નેગેટિવ કે અવગુણોને જોતા જોતા, વિચારતા વિચારતા આપણી અંદર પણ એ ગ્રંથિ મોટી થઈ જાય છે. અને પછી આપણા વ્યવહારમાં, આપણા વિચારોમાં, આપણા ચિંતનમાં એ વાતો આવે છે, અને પ્રેમ ભાવ આપણો ઓછો થતો જાય છે. અને પછી આપણે ભગવાનની સામે પણ કહી દઈએ છીએ, પ્રભુજી મોરે અવગુણ ચિત્ત પર ના ધર્યો, મેં ભલે સબકા ધર્યો, હું બધાના અવગુણો ભલે અંદર મોટી ખાણ બનાવી દઉં અને અવગુણોની ખાણ બની જઉં, બીજાના અવગુણોને હું મનમાં રાખું, પણ પ્રભુ તમે મારા અવગુણ મનમાં રાખતા નહીં. જો ભગવાનને શિખામણ આપવા લાગ્યા, પણ ખરેખર આપણે તે વખતે યાદ કરવાનું છે કે પરમાત્માએ મારા પ્રત્યે કેટલી બધી મહાન અને વિશાળ દ્રષ્ટિ રાખી, કેટલી મોટી ક્ષમા ભાવનાથી પરમાત્મા મને પણ શું કરી રહ્યા છે, દરેક કાર્યમાં માફી આપી રહ્યા છે ને. આપણે ગમે તેટલી ભૂલો કરીએ છીએ, ગમે તેવા કર્મ કરીએ છીએ, ગમે તેટલા આપણે અવગુણોને જીવનમાં લાવી દઈને કાર્ય કરીએ છીએ, છતાં ભગવાન તો આપણને શું કરે છે, મદદ કરે છે ને. છતાં ભગવાન આપણને સમય સમય પર સાથ આપે છે, સહારો આપે છે. તો આપણે પણ આપણા જીવનમાં પાવર ટુ ફરગીવ એન્ડ ફરગેટ, માફ કરો અને ભૂલી જાઓ, ક્ષમા આપો અને બાંધછોડ કરો. જો આપણે એટલું આપણા જીવનમાં લાવીશું તો આપણે દરેક આત્માઓ પ્રત્યે, દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ ભાવ. બીજું આપણે વિચારીએ કે ખરેખર આપણે બધા જ આ જગતમાં પરમાત્માએ આપણને સૌને શું કરવા માટે આ મેળાવડામાં મોકલ્યા છે, મેળો છે આપણો આ. અને આ દુનિયા એક પંખીનો મેળો કહીએ છીએ ને, આ દુનિયા એક પંખીનો મેળો, કાયમ ના રહેવાનું છે. કાયમ રહીશું? કોઈ આજે, કોઈ કાલે, કોઈ વહેલા, કોઈ મોડા, કોઈ નજીક, કોઈ દૂર છે ને, આ કાયમ રહેવાનું નથી. પણ જેટલો ટાઈમ રહેવાનો છે તો આપણે કંઈક યાદગીરી મૂકવાની છે. ફૂલ તો એની ફોરમ ઢાળીને રાજી, કોઈનું નહીં કાજી ને કોઈનું નહીં ફરિયાદી. ખીલવું જ છે તો ખીલી અને ખુશબુ પ્રસારીને ખરી જવું શું ખોટું? આ જિંદગીમાંથી થોડાક દિવસો, જીવનની આ સફર છે, આ સફરમાં પરમાત્મા બહુ જ સરસ, મને યાદ છે કે જ્યારે પિતાશ્રી બ્રહ્મા બાબા હતા ત્યારે આ આત્માને મળવાનું સૌભાગ્ય મળેલું. અને તે વખતે આપણા જે આધ્યાત્મિક ગીતો હતા એ તો પછી બન્યા, પણ તે વખતે ફિલ્મી રેકોર્ડ વગાડવામાં આવતી, પેલી થાળીવાળી રેકોર્ડ. અને ફિલ્મના ગીતો પણ, જે ગીતો જીવન ઉપયોગી અને સમજવા લાયક હોય. તો એમાં એક ગીત જે મને યાદ આવી રહ્યું છે, એ ગીતના શબ્દો છે, બચપન કે દિન ભૂલા ન દેના, આજ હસે કલ રુલા ન દેના, લંબે હૈ જીવન કે રસ્તે, આવ ચલે હમ ગાતે હસ્તે, દૂર દેશ એક મહેલ બનાએ, પ્યાર કા જિસમે દીપ જલાય. આ જીવનનો રસ્તો આપણે કેવી રીતે કાપવાનો છે? પતિ પત્ની, પુત્ર પુત્રવધુ, પરિવાર, પૌત્ર પ્રપૌત્ર, આ બધાની સાથે, આડોશી પાડોશી બધાની સાથે રહી અને આપણે જીવન હસતા ગાતા પસાર કરવાનું છે. જીવન કી સફર હૈ સફરર મત બનો, લેકિન ઇસ જીવન કી સફર કો હસતે ગાતે ખુશી ખુશી સે બિતાઓ. તો પ્રેમનો ગુણ, મધુરતાનો ગુણ, જે યાદગીરી કે કહેવું પડે, એમનું જીવન પેંડા જેવું. ગમે ત્યાંથી ખાવ તો પેંડો કેવો લાગે? હા, જોજો પાછો મોંમાં પાણી તો નથી આવી ગયું કે બેન હવે ટાઈમ થયો છે, ભૂખ લાગી છે, પૂરું કરીએ તો સારું. તો જીવનનો આ રસ્તો, આપ સૌને હું એવી અભ્યર્થના રાખું કે આપણું આ જીવન મધુરું જીવન બની રહે, ખીલેલું પુષ્પ બની રહે, પ્રસન્નતા, ખુશી, આનંદિત અને સર્વ દિવ્ય ગુણોથી યુક્ત જીવન આપણું બને, એવી પરમાત્માની આપણા પ્રત્યે શુભ અભ્યર્થના છે. અને આપણે પણ આપણા પ્રત્યે એવો દ્રઢ સંકલ્પ રાખીએ કે વિવિધ મૂલ્યોને સદગુણોને આપણા જીવનમાં સાર્થક કરીએ. અનેક બિંદુ મળી એક વર્તુળ બને છે, અનેક ફૂલ મળી એક ગુલદસ્તો બને છે, એમ ઘણા સદગુણો મળી આપણું મધુરું સુગંધિત જીવન બને છે. આપણે સૌ આવું જીવન જીવવા માટેનો દ્રઢ સંકલ્પ કરીએ અને જ્યાં દ્રઢતા છે ત્યાં સફળતા છે છે ને છે જ. ઓમ શાંતિ. 2 મિનિટ પરમાત્માની યાદમાં બેસીશું, પણ આપ સૌ એક કામ ચોક્કસ કરજો, ભૂલી ના જતા. કયું કામ? જે સોંપ્યું છે, મારામાં પણ કયા 2 સદગુણો રહેલા છે એ લખજો. દરેક પોતાનામાં રહેલા સદગુણો કંઈક સારી વાત છે, અને દરેક પોતાના પરિવારમાં, દરેક પોતાના વ્યવસાયમાં, પોતે જેની સાથે કામ કરે છે તેમની સાથે, તમારા પાડોશીમાં પણ કયા સારા ગુણો રહેલા છે. બહુ જરૂરી છે. અભ્યાસ કર્યા પછી સદભાગ્ય આપણને મળવાનું થાય તો અનુભવ સાંભળીશું કે આ પ્રયોગ કરવાથી શું ફાયદો થયો, બરાબર ને? અને આમ પણ હિંમતનગર નિવાસી છો ને, નજીકના, તો હિંમત આગળ બીજા કશાની કિંમત નથી. એટલે હિંમતે મરદા તો મદદે ખુદા, આ હિંમત ચોક્કસ રાખજો. ઓમ શાંતિ. એટલે દક્ષિણ આપજો પરમાત્માને મનોમન, શુભ સંકલ્પની, દ્રઢ સંકલ્પની.